તારીખ 23/2/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 319 અને 320 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 246.
ચૈતન્ય તત્વને ગ્રહણ કર, એ જ કરવાનું છે. વેદ જ્ઞાનનો વિષય લીધો છે. સ્વભાવ અને નિભાવ ત્રણેય કાળે પરસ્પર એકરૂપ નહીં થતા હોવા છતાં મિથ્યા ભ્રાંતિ, અજ્ઞાન અને માત્ર વિભાવ ઉપરની દ્રષ્ટિ હોવાને લીધે એ કદી પણ હોતા નથી, જુદાને જુદા જ રહે છે. તેને તે એકમેક પણ કરે છે. દુઃખે પોતે સ્વભાવને ઓળખતો નથી, હું એમ કહે કે સ્વભાવને વિભાવને એક કરે છે, પણ પોતે તો સ્વભાવને ઓળખતો નથી. એટલે હું વિભાવ રૂપ છું એ પોતાની સાથે એકમેક પણ કર્યું. ભલે પોતે કેવો છે એની ખબર નથી, પણ વિભાવમાં પોતાનો અનુભવ, પોતાનું સ્વરૂપ અનુભવ, એવું મારું સ્વરૂપ છે, એવો જે અનુભવ એ મિથ્યા અનુભવ છે. એવું સ્વરૂપ નથી, પોતાનું એ આધ્યાત્મિક અનુભવ છે, એ અનંત સંસારનું મૂળ છે. એ વિભાવથી ભિન્ન પડીને, વિભાવથી જુદો પડીને ચૈતન્ય તત્વને ગ્રહણ કર. ત્રિકાળ શુદ્ધ પોતાનું જે સ્વરૂપ છે, પરિપૂર્ણ પવિત્ર, એને ગ્રહણ કરે એટલે એનો સ્વરૂપે અનુભવ કર. એનું સ્વરૂપે અનુભવ કરતા વિભાવ પોતાપણે નહીં અનુભવાય. વિભાવ એક જુદું તત્વ છે એનું તને જ્ઞાન થશે. એ જ કરવાનું છે. પ્રથમમાં પ્રથમ જે એકમેક થઈ રહ્યું છે એ જુદું પડે એ જ પહેલા કરવાનું છે. એ થાય છે પર્યાયમાં. એવું ભેદ જ્ઞાનનું કાર્ય તો પર્યાયમાં થાય છે, તો પણ પર્યાય સામે જોઈને તે કાર્ય થતું નથી. આ વિશિષ્ટ વાત છે કે કાર્ય બધું થાય પર્યાયમાં. પર્યાયમાં કાર્ય કરવાનું છે એમ કહેવાય. એવું લક્ષ જાય, એવું ધ્યાન જાય, એવો ખ્યાલ આવે, તો પણ એમ કહેવામાં આવે કે ત્યાં જોવાનું નથી, પર્યાય સામે જોવાનું નથી. પર્યાય સામે જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. અથવા પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ એ મિથ્યા બુદ્ધિ છે, એ અજ્ઞાન છે, એ અવિધિ અથવા વિપર્યાસ છે, અને તે રીતે કાર્ય સિદ્ધિ થતી નથી. ઉલટાનું પર્યાય બુદ્ધિ તીવ્ર થાય છે, અર્થાત દર્શનમાં તીવ્ર થાય છે. પર્યાય સામનું જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી એમ કહે છે. એના ઉપરથી તો ગુરુદેવે પર્યાય અર્થકને પણ જબરદસ્ત ન્યાય પ્રસિદ્ધ કર્યો કે પર્યાયમાં તું કઈ કરવાનું વિચારતો હો, પર્યાયમાં હેરફેર કરવાનું વિચારતો હોય તો તમે સર્વની સાક્ષી આપીને એમ કહીએ છીએ, કેવળ જ્ઞાન એમાં સાક્ષી છે કે અનાદિ અનંત પર્યાયો ક્રમબદ્ધ છે, કોઈની ફેરવી ફેરવા એવું નથી. આમાંથી તર્ક વિતર્ક ઉઠ્યા કે તો પછી અમારી પુરુષાર્થની ભાવનાનું શું, અને તો પછી જો કાંઈ પર્યાયમાં ક્રમ ફરતો જ ન હોય તો બધું કાંઈ વાત પુરુષાર્થ કરવાનું કે કાંઈ પણ કરવાની વાત પૂરી થઈ જાય છે. તો કે વાત પૂરી થઈ જાય છે એમાં જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવાનું ઊભું રહી જાય છે કે નહીં, આ એક મારો બીજો સવાલ છે. કાંઈ કરવાનું રહેતું નથી ત્યાં સુધી અમે સંમત છીએ, કાંઈ કરવાનું નહીં રહેતું હોવા છતાં આત્મા જે જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રેમને એમ રહી જાય કે ન રહી જાય, એમ જો તમને સમજાતું હોય કે એમ એમાંથી રહી જાય ને થઈ જાય કરવાના વિકલ્પ, તો તને ક્રમબદ્ધ પણ સાચું સમજાઈ ગયું. નહીતર મારો પુરુષાર્થ બીજ છે એ વાતમાં તને ક્રમબદ્ધ સમજાણો નથી, અથવા પુરુષાર્થના બહાને પણ આ જીવ પર્યાયના કર્તૃત્વને દ્રઢ કરવા મિથ્યા અભિપ્રાય છે તો એ પણ એક બહુ મોટો વિપર્યાસ છે. બીજા દ્રવ્યમાં તો પ્રમસ્થ પ્રશ્ન નથી, કેમ કે દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન છે એટલે એ તો થઈ શકતું નથી. તો કે એ તો નથી થઈ શકતું પણ આય નથી થઈ શકતું બોલ. બીજા દ્રવ તો તારા હાથની બાજી નથી, એ તો તદ્દન જુદી જ અડી શકતો નથી એને તો, એટલે એમાં કાંઈ કરવું એ તો મિથ્યા બુદ્ધિ છે. પણ તારા પર્યાયના ક્રમને ફેરવવું એ પણ એટલી જ મિથ્યા બુદ્ધિ છે. એ પર્યાય બુદ્ધિને જ દ્રઢ કરવાનો જે અપસિદ્ધાંત છે એને વળગી રહેવાની વાત થશે. દેશમાં વિધિ નિષેધમાં એવો ભાષાનો પ્રયોગ થાય છે કે આમ કર અને આમ ન કર. પહેલા ને આમ કહ્યું કે વિભાવથી જુદો પડીને ચૈતન્ય તત્વને ગ્રહણ કર, તો વિભાવમાં ક્યાં જુદું પડવાનું છે કે પર્યાયમાં એકત્વ થતું હતું ત્યાં જુદું પડવાનું છે, ચૈતન્ય તત્વને ક્યાં ગ્રહણ કરવાનું છે કે પર્યાયમાં ગ્રહણ નહોતું તે ગ્રહણ કરવાનું છે, બાકી તો જ્યાં હતું ત્યાં ને ત્યાં જ છે, પણ પર્યાયમાં એનું સ્વપણે ગ્રહણ નહોતું, સ્વસ્વરૂપે ગ્રહણ નથી. તો બે કાર્ય પર્યાયમાં આસ્તી નાસ્તીથી કરવાના કયા, તો સાથે સાથે એક લાલ બત્તી મૂકી દીધી કે આવા વચનથી તું ભ્રમમાં પડીશ નહીં. પર્યાય સામે જોઈને પર્યાયમાં કાંઈ કરવાની વાત મેં કહેતા નથી. તો કે દ્રવ સામે જોવાનું, તો કે એ પણ દ્રવ સામે જોશે તો પર્યાય, તો કે આ કથનની અંદર આ પ્રકારે વિકૃતિ આવ્યા વિના રહેતી નથી. કથન કરવા જઈએ કે તું દ્રવ સામે જો તો એક વિકૃતિ આવે છે કે જાણે પર્યાયમાં ફેરફાર કરવાનું કહે છે, પર્યાયનું કાર્ય કરવાનું કહે છે, એ વાત નથી. પણ ઉપદેશમાં તો એ પ્રકારનો વ્યવહાર અને વ્યવહારની અંદર ઊભો થતો વિકૃત પ્રકાર એ આવ્યા વિના રહેતો નથી. અને તેથી જ કરીને સિદ્ધ પરમાત્મા પૂર્વ દશાએ પ્રાપ્ત થતા વાણીનો વ્યવહાર ખલાસ થયો. કહેવું શું, જ્યારે ઉપદેશ આપવા છતાં ઉપદેશ કાર્ય થતું નથી, ઉપદેશ આપવા છતાં ઉપદેશ કઈ બીજાના પર્યાયમાં કાર્ય કરતો નથી, અને પોતે પોતાની પર્યાયમાં ફેરફાર કરવા ધારે તો થતો નથી, હવે એને શું કહેવું, કહેવા જતા તકલીફ થાય છે, તો મારે સાથે સાથે ચોખવટ કરવી પડે છે કે આવું બધું કહેવાય છે તો પણ પર્યાય સામે જોઈને પર્યાયમાં કાંઈક કરવાનું હોય છે, આમ પર્યાય કરું આમ પર્યાય કરું એમ પર્યાય સામે જોઈને પર્યાયમાં કાંઈક કરવાની વાત બિલકુલ નથી, એ વાત તો છે જ નહીં. ફક્ત જેને પોતાનું અકર્તા સ્વભાવ સ્વરૂપ આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ આત્મા જેને જોયો નથી અને અન્ય તત્વને સ્વતત્વ અથવા આત્મા માનીને જે પરિણામ કરીને દુઃખી થઈ રહ્યો છે, એવા જીવનું ધ્યાન ખેંચાય છે કે સુખનો ભંડાર તારું સ્વરૂપ છે, તારા સ્વરૂપને સ્વપણે જોતો નથી એટલે કહેવાનું મન થાય છે કે એને સ્વપણે જો, તો પણ આ વાત રાખીને છે કે પર્યાયના કર્તૃત્વને તો અમે જરા પણ અનુમોદના આપતા નથી, પર્યાયનું કર્તૃત્વ કરતા નથી, કરાવતા નથી, અનુમોદતા પણ નથી, એ વાત તો એમને એમ જ રાખીને કરીએ છીએ. પર્યાયના સામે જોઈને પર્યાયમાં કંઈ કરવાનું નથી, તો સામે જોવાનું કાર્ય તો પર્યાય કરશે જ, પર્યાય તો કોઈના કોઈના સામે જોવે છે, જ્ઞાન કાંઈ બંધ થઈ જતું નથી તો કોના સામે જોવું, કે તારું સ્વદ્રવ છે, કર્તૃત્વ બુદ્ધિ એ નહીં પણ સ્વદ્રવને સ્વપણે જોવાનો તારો સ્વભાવ છે અને તે સ્વભાવમાં કરતા પણ લાવીને કાર્ય કરવાનો તારો સ્વભાવ નથી પણ સહજપણે એમ થવાનો એમ પરિણમવાનો તારો સ્વભાવ છે, એ તને ખબર નથી એટલે તને દર્શાવવામાં આવે છે કે તારો સ્વભાવ આવો છે કે તારા સ્વદ્રવને સ્વપણે જોવું એવો જ તારો સ્વભાવ છે, એટલે એટલું ધ્યાન ખેંચવામાં આવે છે. ધ્યાન ખેંચવા માટે એવું કથન આવે છે, પછી ધ્યાન કોનું ખેંચાય કોનું ન ખેંચાય એ વિષયમાં ધ્યાન ખેંચવા વાળા જરા પણ હસ્તક્ષેપ કરતા નથી કે મેં આવું કહ્યું છતાં કેમ તમારું ધ્યાન ખેંચાતું નથી, એવો હસ્તક્ષેપ નથી કરતા. રાગનો કોઈ એવો ક્રમ હતો, વાણીના ઉદયનો કોઈ એવો ક્રમ હતો એટલે કહેવાય ગયો, વિકલ્પ આવી ગયો, વિકલ્પ અનુસાર વાણી થઈ ગઈ, ન તો અમે વિકલ્પ ના કરતા ન તો અમે વાણી ના કરતા, તું પણ અમને એમ જો કે ન તો અમે વિકલ્પ ના કરતા ન તો અમે એ વાણી ના કરતા, એમ અકર્તા પણ વિકલ્પ ને વાણીની પ્રવૃત્તિ થવા છતાં જો તને કઈ સમજાતું હોય કે પર્યાય સામે જોવાનું નથી, નિજ સ્વરૂપ સામે જોવાનું છે અને એવો જ સ્વભાવ છે એમ જો તને સ્વભાવ લક્ષ્ય થતો હોય આ નિમિત્તે તો સારી વાત છે, તારો હોનહાર સારું છે, અમે તને ધન્યવાદ દઈએ છીએ. એમ ન તને થતું હોય તો અમારો કે કોઈનો ઉપાય પણ એમાં નથી, એટલે સત્યવાણીનો સત્ય ઉપદેશનો યોગ થવા છતાં જો જીવ સહજ જ પલટો મારવાના ક્રમમાં ન હોય, ઉન્નતિના ક્રમમાં ન હોય તો એનો પણ કોઈ બીજો ઉપાય નથી, એમ સીધી વાત છે. વાસ્તવિક તો એમ જ છે કે ઉપદેશ ઉન્નતિના ક્રમમાં આવેલા જીવો માટે નિમિત્ત છે, નિમિત્ત એટલે અકિંચિત કર, પણ એ ઉન્નતિના ક્રમમાં આવેલા જીવો માટે છે, એ સિવાયના ક્રમમાં જે પડેલા છે એને માટે ઉપદેશ ખરેખર નિમિત્ત કહેવામાં આવતો
નથી.
પર્યાય સામે જોવામાં આમ છે કે પર્યાયમાં હું પણ છે થયા કરે છે, પર્યાય હંસમાં વેદન છે, અનુભવ છે, અને ત્યાં હું પણ ઉઠ્યા કરે છે. એ હું પણ પોતાના ત્રિકાળી અસ્તિત્વને ભૂલીને થયા કરે છે અને પોતાનું મૂળ સ્વરૂપ જેવું છે એનું બેભાન પણ વર્ત્યા કરે છે. અને જ્યારે જ્યારે જેવી જેવી પર્યાય થાય ત્યારે તેવો હું એવો એને અનુભવ્યા કરે છે. એક સ્થૂળ પર્યાય થઈ લઈએ તો અત્યારે મનુષ્ય છે, તો પોતે મનુષ્ય છે એનો અનુભવ સતત કર્યા કરે છે. વિકલ્પ કરવાની જરૂર નથી. પોતે પુરુષ છે તો પુરુષ હું પુરુષ મનુષ્ય છું એવું સતત એને ભાન વર્ત્યા જ કરે છે. જે પર્યાય પ્રાપ્ત છે તેવો જ છું એવું ભાન એને સતત વર્ત્યા કરે છે. એ તદ્દન ઊંધું છે, ખરેખર એવો પોતે નથી. પણ રોગિષ્ઠ અવસ્થાને પોતાનું આવું જ સ્વરૂપ છે એમ માની લીધું છે તો કહે છે કે આ રોગ તો ભયંકર છે. જે રોગિષ્ઠ અવસ્થાને જ તંદુરસ્તી માની લઈએ તો એ ભયંકર રોગ છે કે જેથી રોગ મટવાની કોઈ સૂજ જ ના આવે. એમ વિકૃત અવસ્થાને પોતાનું સ્વરૂપ માનીને જે વર્તે છે, કર્મજનિત અવસ્થાને કર્મના નિમિત્તે થયેલી અવસ્થાને પોતાનું સ્વરૂપ માનીને વર્તે છે, તો એ સંસાર રોગ બહુ મોટો છે. મિથ્યાત્વનો એ મિથ્યાત્વ સહિતનો સંસાર રોગ છે અને નરકની ગોદાતી ગતિનું એ મૂળ કારણ છે. પર્યાય સ્વરૂપ હું સદાય છું એવું એને મિથ્યા અનુભવ છે. મનુષ્ય છું આમ એને ઉઘાડ જ્ઞાનમાં ખબર પડે છે કે કોઈ મનુષ્ય શાશ્વત નથી. આજે આ ગયો, કાલે તે ગયો, એ વાત તો એની નજર સામે પ્રત્યક્ષ આવે છે. છતાં પણ હું જઈશ એ વાત એને સંમત થતી નથી. તો એ અનિત્ય પર્યાયની નીતિ માનીને બેઠો. તમામ અનિષ્ટનું મૂળ આ છે, આ જે વિપર્યાસ છે. અનિત્ય પર્યાયને નિત્યપણે સ્થાપી એ તમામ અનિષ્ટોનું મૂળ છે. જેટલા કોઈ વિભાવ, જેટલા કોઈ વિકાર, જેટલા કોઈ દુઃખના મૂળ આ બધામાંથી પરમ સત્ય શોધીને સત્શાસ્ત્રોની અંદર પ્રસિદ્ધ થયું. ગુરુની વાણીમાં, વિતરાગ સર્વજ્ઞ જિનેશ્વર દેવની વાણીમાં એ પ્રસિદ્ધ થયું કે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાય મુંડાહા પરસમયા, એ પરસમય છે, જિનમતની બહાર છે, અન્યમતિ છે. પરસમય કહો કે અન્યમતિ કહો, પરસમય શબ્દ વાપર્યો છે વચન સારમાં. આ શબ્દ વાપર્યો છે, પરસમય શબ્દ વાપર્યો છે. પર્યાય બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાયમાં હું પણ એ મૂળ પણ છે અને એ પરસમય પણ છે. પરસમય એટલે સ્વસમય નહીં, પરસમય. અન્ય મતને બીજી ભાષામાં પરસમય વાળા કહેવામાં આવે છે. સ્વસમય જૈનો છે તે સ્વસમય છે ને આ બધા પરસમય છે. સમય નો ત્યાં એવો અર્થ છે. પર સાથે એકત્વ તો થઈ જાય છે, પણ અહીં તો કહે છે કે પરનું તો વચમાં અમે લાવતા નથી. પર્યાય બુદ્ધિ છે, તારી ને તારી પર્યાયની વાત છે. જે પર્યાયમાં જ મૂંઢ છે આવડો ને આટલો જ મૂંઢ છે. આ બધા પર સમય છે અને અમે જૈન મતમાં લેતા નથી. જૈનેશ્વરના મતની બહાર છે એમ લઈ લીધું. પર સમય છે એટલે સ્વસમય તે જૈન મત છે અને પર સમય તે અન્ય મત છે, કેમ કે આખો માર્ગ છે એમાંથી, અથવા તમામ માર્ગ એમાંથી ફાયલા ફૂલા અને પ્રગટ થયેલા છે. પર્યાયનું એકત્વ છે એ તો અગ્રહિત છે, એ કોઈ ગ્રહિત નથી, પણ એને જરા થોડી અસર થવાની જરૂર છે કે તું ગ્રહિતમાં નથી ભલે, પણ એથી કઈ તારો સંતોષ માનવો છે કે ગ્રહિતમાં તો નથી, અગ્રહિતમાં તો હજી છે, હજી કઈ ગ્રહિતમાં થયું તો નથી આવ્યા, તો કદાચ નિગોદનો જીવો અગ્રહિતમાં છે, ક્યાં ગ્રહિતમાં છે, નિગોદનો દિવસમાં છે ગ્રહિતમાં કે અગ્રહિતમાં, તો કે અગ્રહિતમાં છે. આમ તો તે બધું ગ્રહિત થતા ગયો છે, પણ એને તો ત્યાં બધું કઈ ગ્રહવાનું છે ને, એટલે અગ્રહિત પણ સર્વ સામાન્ય બધા જીવો અગ્રહિતમાં જાય છે, પણ એ બધા પર સમયમાં જાય છે, કોઈ સ્વસમયમાં નહીં. ભગવાનના મતને અનુસરનારા એ નથી, ભગવાનની વાતને અને ઉદ્દેશને એ અનુસરનારા નથી, એમ છે. ખરે ઊંધા ચાલી ચાલીની સ્થિતિમાં આવેલા છે, ભગવાનને અનુસરીને ચાલેલા નથી. ભગવાનના મતને અનુસરે તે સ્વસમય, ભગવાનના મતને અનુસરું ન જીવનને ન અનુસરે તે પર સમય, સીધી વાત છે, પાયાની વાત છે એકદમ. પર્યાય સમ જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી, દ્રવ દ્રષ્ટિ કરતા પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્ર આવી જશે. હવે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને અચારિત્ર એનું સ્વરૂપ ઓળખાવે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સ્વરૂપ ઓળખાવે. તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે તે કરવા યોગ્ય છે, પ્રાપ્ત થવા યોગ્ય છે, મિથ્યાત્વ જ્ઞાન આદિ છોડવા યોગ્ય છે, એ ઉપાધિનો વિષય કેમ ચાલે. તો કે એ સહજપણે કેમ આવે, જેને કર્તૃત્વપણે કરવું ન પડે અને સહજપણે ઉત્પન્ન થાય એ કેમ થાય, એ દ્રવ્ય દ્રષ્ટિ થતા થાય, એ કરતા લખે છે, પણ કરતા એટલે થતા. જો દ્રવ્ય દ્રષ્ટિ થાય તો આપોઆપ પર્યાયની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન થઈ જશે, એક દ્રવ્ય દ્રષ્ટિ થતા ત્રણ ઉત્પન્ન થઈ જશે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થશે, પણ એ ચારિત્ર નહીં થાય એ વાત નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરતા પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્ર આવી જશે, અથવા સર્વગુણાંસ્તે સમ્યત્વ હોવાથી સર્વગુણો એમાં આવી જશે, એ તો નીચે કહેશે. બધી પર્યાયોનો પ્રવાહ ચૈતન્ય પાતાળ ફૂટતા નીચે શુદ્ધ પર્યાયોનો, બધી શુદ્ધ પર્યાયોનો પ્રવાહ એની મેળે ચાલુ થશે, અનંતા ગુણો એની મેળે ચાલુ થશે. તને ગુણના નામ નહીં આવડતા હોય, કયો ગુણ કેમ પરિણમે છે એનું વિજ્ઞાનને તને ખબર નહીં હોય, તો પણ બધું તારું સવલું ચાલવા માંડશે. એક દ્રવ્ય દ્રષ્ટિ થઈ કે તારા અનંતા ગુણોનો પ્રવાહ સમ્યક થઈને, શુદ્ધ થઈને, અંતર્મુખ થઈને ચાલવા લાગ્યો, વધવા લાગ્યો અને પૂર્ણ થઈ જશે. આ દ્રવ્ય દ્રષ્ટિ થતા આત્મસેન થઈ પડશે.
હા,
અને એક જ ગુણનું જુદું જુદું જ્ઞાન વિજ્ઞાન ન થાય, એમ વિશેષ જ્ઞાન ન થાય. બાકી તો જે જ્ઞાન સ્વભાવ છે એ સ્વભાવ વિજ્ઞાન ઘન છે, અને એ સ્વભાવ સ્વરૂપ છું એમ જે સ્વરૂપની દ્રષ્ટિ થાય છે ત્યારે એ પર્યાયમાં પણ વિજ્ઞાન ઘન થતો જાય છે. જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવથી નિવર્તતો જાય છે. આશ્રમમાં લીધું ને, આશ્રમ લીધા. જેમ જેમ આશ્રમથી નિવર્તતો જાય છે તેમ તેમ વિજ્ઞાન ઘન વિશેષ થતો જાય છે. કહે છે કે દ્રવ દ્રષ્ટિ કરતા પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્ર આવી જ જશે, થઈ જ જશે. દર્શન જ્ઞાન ચારિત્ર આપોઆપ ઉત્પન્ન થશે. દ્રવ દ્રષ્ટિ થવી જોઈએ, દ્રવમાં હું પણ શ્રદ્ધાએ કરીને સ્થપાવવું જોઈએ, એમ નામ દ્રવ દ્રષ્ટિ છે. પોતાની સત્તા શ્રદ્ધામાં આવતા દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન થઈ જાય છે. કુવો ખોદ તો પાણી આવશે જ, લેવા જવું નહીં પડે. કુવો ખોદીને ઉપરથી પાણી રેડવું પડે તો કુવામાં પાણી આવે, એમ કુવામાં પાણી આવે છે કોઈ દિવસ? ખોદવા વાળો તો ખોદવાનું કાર્ય કરે છે, પાણી તો આપોઆપ ઉભું થાય છે, અંદરથી આવે છે. ઉપરથી પાણી રેડવાની જરૂર પડતી નથી, પાણી તો અંદરથી આવે છે. કુવો ઉપરથી ખોદાય છે, પાણી અંદરથી આવે છે. ખોદતી વખતે ઉપર પાણી નાખવાની જરૂર પડતી નથી. પણ દ્રવ દ્રષ્ટિથી જેને કુવો ખોદ્યો ચેતનનો, એને દર્શનદાન ચારિત્ર આદિ અનંત ગુણોના શુદ્ધ પર્યાયના નિર્મળ પાણીનો પ્રવાહ અંદરથી પ્રગટ થઈ જાય છે, અને એને એ કાર્ય કરવા માટે બીજી કોઈ પ્રક્રિયા કે બીજું કોઈ સાધન કે બીજું કાંઈ કરવું પડે છે એમ બનતો નથી. કુવો ખોદ તો પાણી આવશે જ, લેવા જવું નહીં પડે. બહુ સારું દ્રષ્ટાંત લીધું છે. કુદરતી કેવું દૃષ્ટાંત? કુવો ખોદવાનો આવે તો એક જ જોવે છે કે મારું કાર્ય તો કુવો ખોદવાનું છે. ક્યાં સુધી કુવો ખોદવાનું છે? કે અંદરથી પાણી ન આવે ત્યાં સુધી. એમ દ્રવ દ્રષ્ટિ કરવાની છે, એક તને નવો સંસ્કાર મળ્યો, તારી પર્યાય દ્રષ્ટિ છે. અને દ્રવ દ્રષ્ટિ કરતા બધું સરળ છે, પર્યાય દ્રષ્ટિથી બધું ઊંધું છે. જેટલું પણ છે એટલું ઊંધું છે. એક આગા માધારે એવું મળ્યો છે, 84 લાખ મૂળ ગુણ, એટલા 22,000 તપશ્ચર્યાના ગુણ, ફલાણા શિવ ગુણ, 22,000 શિવ ગુણ, આટલા આ ગુણ, આટલા આ ગુણ, ફલાણા ફલાણા ફલાણા, કેટલું હું આરડો લીધો છે. મિથ્યાત્વ હોતા બધું ઉલટું છે, એકેય એનું સાચું નથી. એ આપણું હિતનું તો કારણ નથી, સંસાર વૃદ્ધિનું કારણ છે. દ્રષ્ટિ ઊંધી છે અને એ સંસાર વૃદ્ધિનું કારણ છે. પણ ભગવાન 84,000 મૂળ ગુણ પાડે મુનિના, 84 લાખ મૂળ ઉત્તર ગુણ છે, ઉત્તર ગુણ પાડે, 28 મૂળ ગુણ પાડે, 22,000 શિવ ગુણ પાડે, આટલું 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 પાડે. અને એને થોડોક તો ફાયદો થયો એમ કયો? તો કે જેની દ્રષ્ટિ ઊંધી છે એને એ જ પર્યાયોથી પર્યાય બુદ્ધિ દ્રઢ કરી છે, એને દર્શન ગુણને વધાર્યો છે, એ સંસાર વૃદ્ધિના કારણમાં નાખ્યું. એવા એવા આગમાં ધારા મળે છે. એટલે તો ધર્મદાસ શુલકે કહ્યું કે મેં ઊંધે ઘડે મેં પાણી નહીં ભરતા, મેં તિરછે ઘડે મેં પાણી નહીં ભરતા, મેં ફૂટે ઘડે મેં પાણી નહીં ભરતા. મારે એને કઈ કહેવું નથી. આડો પીડ્યો છે, આડો હાલે છે, કે એને મારે કઈ કહેવું નથી.
આ જે મૂળ
દ્રષ્ટિ સુધી હોય તો એ બધા એને સગળા કામના ટેકેદારો થાય, દ્રષ્ટિ સુધી હોય તો એ જ બધા એને અવળા કામના ટેકેદારો થાય. આ પરિસ્થિતિ દિશા બદલી જાય છે, જે મોઢી દિશામાં ગાડી ચાલવા માંડી તો બધે સ્ટેશન આવવાના, આ બાજુ પૂર્વ દિશામાં ચાલે તો પૂર્વના સ્ટેશન આવે, પશ્ચિમ દિશામાં ચાલે તો પશ્ચિમના સ્ટેશન આવે. ચૈતન્ય પાતાળ ફૂટતા શુદ્ધ પર્યાયની પ્રવાહ એની મેળે ચાલુ થશે. એક વાત દ્રષ્ટિએ કરીને ચૈતન્યના પાતાળને મિથ્યા દર્શનના પડને તોડી નાખે, એમ કેમ પાતાળ ખૂટશે? મિથ્યા દર્શનનું જે પડ આડું છે, આ ખોદે છે ને પાતાળ કુવામાં, એમાં છેલ્લું પડ આડું હોય ત્યાં સુધી પાણીનું એક બિંદુ દેખાય નહીં, કોરી ધાકોર ધરતી દેખાય. અને જ્યાં છેલ્લું પડ તૂટ્યું તો પાણીનો પ્રવાહ એવી રીતે ફાટે એને રોકી શકાય નહીં, એટલા જોરથી અંદરથી પાતાળ પાણી આવે કે વર્ષોના વર્ષો સેંકડો વર્ષો સુધી એને નીકળ્યા જ કરે પાણી, પાણી આવ્યા જ કરે, એમાંથી બંધ ન થાય પાણી ક્યારે, આ નથી નીકળતા. ગંધકના પાણીનું, ગરમ પાણીના જરા નીકળે છે, અંદરના પિટાળમાંથી નીકળે છે, વર્ષો સુધી પાણી અંદર આવ્યા જ કરતું હોય છે, બંધ ન થાય. સેંકડો વર્ષથી પાણી નીકળતું, ગરમ પાણી આવ્યા જ કરે, ચોવીસે કલાક પાણી આવ્યા કરે, ધોધ નહીં જાય, એને પંપિંગ કરવું ન પડે, એમાં અંદરના જોરથી આવે છે, નીકળ્યા જ કરે પાણી. એ અંદરમાં અનંત સામર્થ્ય ભર્યું છે. એક મિથ્યાત્મનું પડ તૂટી ગયું કે અનંત ગુણનો પ્રવાહ છે, શુદ્ધ પર્યાયનો પ્રવાહ છે, એની મેળે ચાલુ થશે, આપોઆપ ચાલુ થશે અને પૂર્ણ થઈ જશે, અધૂરું નહીં રહે. એટલે તો શ્રીમદજીએ સમ્યક દર્શનને વાચા આપી, ભાષા અલંકાર કર્યો છે. સમ્યક દર્શન કોઈ વાણી બોલતું નથી, પણ છતાં ભાષા અલંકાર કર્યો છે. સમ્યક દર્શન બોલવા લાગ્યું, જીવને કહેવા લાગ્યું કે હે જીવ, જો તું મને અંગીકાર કરીશ તો પછી તારે સંસારમાં રહેવું હશે તો નહીં રહી શકે. કદાચ સંસારમાં તને ચીજો સારી દેખાવા લાગે કે આ સંસાર તો બહુ સારો છે, રમણીય છે, અનેકવિધપણે, હવે એમાં નહીં રહી શકતો. એકવાર જો મારી સાથેનો સંબંધ થઈ ગયો તારો, હવે તારો સંસાર તારે છોડે છૂટકો, ખેંચીને ઢસડીને હું તને મોક્ષમાં લઈ જઈ, સંસારમાં રહેવા નહીં દો. અલંકાર કર્યો છે, એનો અર્થ કેવો છે? એવું જ દ્રવ્યનું સહજ પરિણમે છે, આવેગ હોવાથી એમાં વીર્યગુણ સગળો પરિણમે છે, એટલે એને પુરુષાર્થ કહેવામાં આવે છે. એમાં પણ એનું બળ છે, એ શુદ્ધ પરિણામનું પણ બળ છે, એ બળને પણ બીજા સંયોગો તોડી શકતા કે ફેરવી શકતા નથી. ચૈતન્યની ધરતી તો અનંત ગુણ રૂપી બીજથી ભરેલી રસાળ છે. ફળદ્રુપ ધરતીની વાત કરે છે. જમીન હોય છે ને ફળદ્રુપ, જમીનના જે જાણકારો હોય છે, સોઇલ એક્સપર્ટ, જમીનના જાણકારો હોય છે, એ માટી, માટીની પરીક્ષા થાય છે, ત્યારે તો બધું વિજ્ઞાન બહુ ડેવલપ થયું છે, તો એમાંથી એની ફળદ્રુપતા, એટલે એની અંદર કયા કયા વનસ્પતિ માટે ફળદ્રુપ તત્વોની આવશ્યકતા છે, એ બધા કુદરતી રહેલા છે, એને કઈ લાવીને ત્યાં કુંડો ભરીને લાવીને નાખવામાં આવતા નથી. હજારો માઇલો ની અંદર, સેંકડો માઇલો ની અંદર એવું ફળદ્રુપ પણ હોય ધરતીની અંદર. એની અંદર વાવો એટલે બહુ સહેલાઈથી ઉગે, અથવા સારું એવું ફૂલી ફાલીને ઉગે, જે વાયુ હોય એ સારી રીતે પાંગરે, એવી જ કોઈ રસાળ ધરતી હોય છે, ફળદ્રુપ ધરતી હોય છે. એ આ ચૈતન્યની ધરતી અનંત ગુણરૂપી બીજથી ભરેલી રસાળ છે. આ ઘાસ થાય છે, ઘાસ થાય છે કે નહીં? તો એ ઘાસ આટલું બધા મોટા પ્રમાણમાં ઘાસ થવા માટે કોણ બીજ વાવે છે? એટલા ઉનાળાના તડકા પડેલા હોય કે ધરતી અગ્નિની જેમ શેકાતી હોય, છતાં અડધો ઇંચ વરસાદ પડે ત્યાં પાંગરી જાય એકદમ. નહીતર એટલી બધી ગરમીમાં તો અમસ્તું બીજ બળી જાય. હોય તો તે કોઈ વનસ્પતિનું બીજ નાખો અને આટલી બધી ગરમી પડે તો બીજ બળી જાય. એ બધું બહુ કુદરતી છે. કોઈ બીજ વાવતું નથી, કોઈ બીજ નાખવા જતું નથી. આટલા આટલા તડકા પડે, અગ્નિ જેમ ધખતી હોય ધરતી, તો એ બીજને કાંઈ થાય નહીં. અને અડધો ઇંચ પાણી પડે ત્યાં બીજ કુંભાર થઈ જાય. આપણે ક્યાંથી થાય છે? એની રસાળતા છે ધરતીની, એ રસાળતા છે, એ ફળદ્રુપપણું છે, એ સહજ જ થાય છે. કુદરત છે, એ કુદરત છે. કુદરતની સાથે બીજું કઈ આડુંવળું ચાલતું નથી. એની એની એક ઉપમા આપે છે કે ભાઈ, તારી ચૈતન્ય ધરતી સ્વક્ષેત્ર, જે આ દેહમાં ચૈતન્ય પિંડ રહેલો છે, એ જ્ઞાન પિંડમાં અનંત ગુણરૂપ બીજ ભરેલા છે, અને એનાથી આ ચૈતન્ય પિંડની ધરતી એનું ક્ષેત્ર ઘણું રસાળ છે. આત્માના અનંત ગુણો ઉગી નીકળે એવા ગુણના બીજ શાશ્વતપણે પડેલા છે, ક્યારે એ બીજનો નાશ થતો નથી. આ તારે નરખાવા જેવી તારી વાત છે એમ કે છે. તારા ઘરમાં જે દોલત પડી છે એ તને હર્ષ પામવાનો વિષય છે, તને પ્રસન્ન થવાનો વિષય છે. તારે કોઈ રીતે એની અંદર નિરાશ થવાની જરૂર નથી. કેમ કરવું ને શું કરવું ને કેવી રીતે કરવું ને શું થાય ને મૂંઝવણ થાય ને એ કઈ જરૂર નથી. ચૈતન્યની ધરતી તો અનંત ગુણરૂપી બીજથી ભરેલી છે અને રસાળ છે, ફળદ્રુપ છે, એકદમ ફળદ્રુપ છે. આ રસાળ ધરતીને જ્ઞાન ધ્યાનરૂપ પાણીનું સિંચન કરવાથી તે ફાલી નીકળે છે. કેમ કે જે ધરતી તો છે રસાળ, પાણી પડે છે એટલે બહાર નીકળે છે. જ્યાં વરસાદ વરસે છે એ વાદળા કઈ લેવા લવાય, વાદળા ઉત્પન્ન કરવાનું છે કે વાદળા વર્ષો બી વરસાદ વરસાવવાની વાત છે? એ તો વર્ષે કે ન વર્ષે બીજી વાત છે, એમાં તે કઈ 100% નથી. પણ વાદળા ક્યાંથી કુદરત ઉત્પન્ન કરવા? કે એ બધી કુદરતની ચીજ છે, કુદરતના ઘરની છે. એમાં માણસ કરતા હોતા પણ કરે તો એની મિથ્યા ભ્રાંતિ છે. આત્માની જે અનંત ગુણથી ભરેલી રસાળ ધરતી છે, તે ધરતીને જ્ઞાન ધ્યાનરૂપ પાણીનું સિંચન કર એમ કે છે. તારા સ્વરૂપનું જ્ઞાન કર અને તારા સ્વરૂપનું ધ્યાન કર. જ્ઞાન કરવા, જ્ઞાનમાં એ વાત છે, તારા સ્વરૂપનું જ્ઞાન કર, સ્વરૂપનું ધ્યાન કર. એ પાણી છે એનું સિંચન કર. એનું કરે એટલે વારંવાર કરશે. અનુગુણ છે એ પાંગરી જશે, અને તે અનુગુણ પાંગરી જશે, અને એટલું રમણીય પરિણામ થશે, એટલું સુંદર પરિણામ થશે, એટલું શાંત અને ગુણવાન પરિણામ થશે કે જગતની અંદર એના જેવું સૌંદર્ય ક્યાંય નથી. જે નિર્દોષતા પ્રગટે છે, પવિત્રતા પ્રગટે છે, એના ગાથા છે નિયમ સાર માર્ગ, માર્ગને સુંદર માર્ગ કયો છે, આવા સુંદર માર્ગને કોઈ નિંદા કરે તો તું ખેદ પામીશ નહીં કે તું વિચલિત થઈશ ને, એમ પણ બનશે કે કોઈ આવા સુંદર માર્ગને પણ નિંદા કરશે. અને આ લોકોએ નાસ્તિક કયા છે, વેદાંતીએ જૈનોને નાસ્તિક કયા છે. વેદાંતના પણ ઘણા ફાટા છે એમાં, જે ઈશ્વર કરતા ઈશ્વરને આખી સૃષ્ટિનો ઉત્પાદક અને આખી સૃષ્ટિનો પ્રતિપાલક માનવામાં આવ્યો હોય, એ લોકો કહે છે કે એ કોઈ ઈશ્વર જ નથી એમ માનનાર નાસ્તિક છે, એ જગતમાં ભગવાનને માનતો નથી, ઈશ્વરને માનતો નથી, તે નાસ્તિક છે. એમ કહે છે કે જૈનો તો માનતા નથી, તો કે જૈનો બધા નાસ્તિક છે. તુલનાત્મક બુદ્ધિ એ પરસ્પર વિરોધ કથનો ને કોઈ મેળવતું નથી. નહીતર તમામ મિથ્યા દ્રષ્ટિના ગ્રંથોમાં, ધર્મ ગ્રંથોમાં પરસ્પર વિરુદ્ધતા હોય હોય ને હોય છે, કોઈ તુલનાત્મક બુદ્ધિ એને મેળવતું નથી. અથવા તો એવું એક મૂળપણું છે અથવા મહત્વ છે કે આપણું તે સાચું એટલે આપણું તે સાચું પતી ગયું, મહત્વ થઈ ગયું હોય છે એ જાતનું કે અમારું સાચું છે, અમારું ખોટું કેમ કહેવાય, અમારું કેમ ખોટું કહેવાય, અને તારું તું લાવ્યો છે જમવા પહેલા તારું હતું, અહીંયા હિન્દુને ત્યાં આવ્યો, એ પહેલા મુસલમાનને ત્યાં હતો, ત્યાં મારું મારું કરતો હતો, હિન્દુને ત્યાં આવ્યો હતો ત્યાં મારું મારું કરવાનું, એ મુસલમાનમાં જશે ત્યાં મારું મારું કરશે, તારું ક્યાં છે, કઈ ઠેકાણું ખરું. સત્ય છે, સાચું છે, એ જ ગ્રહણ કરવું છે, એવા જેવો બહુ ઓછા નીકળે છે. અને બરાબર પકડ્યું છે કે દુકાનદારી ચાલે છે, ધર્મના નામે જગતમાં દુકાનદારી ચાલે છે, એક જીવમાર્ગ સિવાય તો એને ન છોડે એની યુક્તિ પ્રયુક્તિ તો એની પાસે હોય જ નહીં, તો એની ગરાગી ચાલી જાય, એની યુક્તિ પ્રયુક્તિ તો એની પાસે હોય તો જો ભાઈ તું તારા ધર્મને છોડીશ મરી જઈશ, તો ધર્મ તો બદલાય જ નહીં. ગીતામાં એવું વચન છે કે એમ કે સ્વધર્મ છે શ્રેયનું કારણ છે, પરધર્મ ભયાવહ, પરધર્મ તો જીવને ભયનું કારણ છે, એની અંદર જીવ દુઃખી થઈ જશે, ધર્મ બદલશે તો દુઃખી થઈ જશે, એવું અનેક પ્રકારે. એ તો કુદરતી જ વસ્તુ છે કે દરેક પોતાને એવી જ એને બુદ્ધિ થાય, એવું સમજાવે, એવું જ કે એને એવા જ માનનારા પાછા મળે. બીજું સત્ય ગ્રહણ કરવામાં પણ અનાદિથી પરિભ્રમણ કરતા જીવને કેટલીક તકલીફો છે. તો બધા એમ કહે છે કે અમારું સત્ય છે, તો કોનું સત્ય છે, કેવી રીતે માનવું, એની પાસે એવું માપ કરવાનું કોઈ સાધન તો છે નહીં, પોતે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની હોય. હવે કયું સાચું છે, કોનું સાચું છે, એને નક્કી કેવી રીતે કરવું, આ એક બહુ મોટી વિટંબના. સત્ય શોધવા વાળાને પહેલા તબક્કે સામે આવીને ઉભી રહે છે કે કરવું શું, કોનું સાચું માનવું. ત્યારે જગતની અંદર પણ બજારની અંદર ચીજ લેવા નીકળે, સોનું લેવા નીકળે, હીરા ગોળ લેવા નીકળે, કિંમતીમાં કિંમતી ચીજ લેવા નીકળે, બજારમાં ઘણી દુકાનો હોય છે, તો મૂંઝાય છે કે કોની દુકાને જવું, કોની દુકાને ન જવું, એમ કઈ મૂંઝાય છે, એટલી તપાસ કરી લે છે. આ બજારની અંદર પ્રમાણિત વેપારી કોણ, જે વેપારીની પ્રમાણિકતા તરીકેની શાખ હોય, આબરૂ હોય, એને ત્યાં આપણે જવું. અને એ પ્રમાણિક છે કે કેમ એની બીજી તો કોઈ પરીક્ષા કરવાનું સાધન નથી, પણ એની શાખ ઉપર વિશ્વાસ રાખીને એની દુકાનનું પગથિયું ચડી પૈસા આપીને માલ લે છે. તમારું સોનું તમે કયો છો કે 22 કેરેટ એટલે 22 કેરેટ જ નીકળશે. આ તમે માલ પ્રમાણે પૈસા ગણી લો તો ત્યાં પણ પ્રમાણિકતાને પૂતે એમની પૂછે કે આમાં વધારે સૌથી પૈસા વાળો કોણ? મારે વેપારીને ત્યાં નથી જવું પણ મોટા વેપારીને ત્યાં જવું છે એમ કઈ વિચાર કરે છે કે પ્રમાણિક કોણ એમ જોવે છે. આટલા આટલા પ્રમાણિક છે એમાં અમુક નાના છે ને અમુક મોટા પણ છે પણ આ પ્રમાણિક છે તો એને ત્યાં માલ લેશે. તો અહીંયા પણ એ વાત પ્રસિદ્ધ છે કે નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. જેને નિર્દોષતા અનુભવ ગોચર છે, જેની નિર્દોષતા પ્રણમી ગઈ છે, જેના સિદ્ધાંતો પૂર્ણ નિર્દોષતાની શ્રેણીને બતાવનારા છે એ સાચું કહેશે. એ તને ખોટું નહીં કે એ તારા હિતની વાત હશે, તને એ તેમાંથી નહીં થાય. એ વાત પણ છે, પ્રસિદ્ધ છે. એટલે જેને સત્ય જોતું હોય એને ભલે એક તબક્કે મૂંઝવણ થાય તો એક તબક્કે મૂંઝવણ નીકળી જાય એવી પણ વસ્તુ સ્થિતિ છે. શ્રીમદ બુદ્ધિમાં તો આ 15મા વર્ષનું 17 વર્ષ પહેલાનું આ કાવ્ય છે કે નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. બહુ પુણ્ય કેરા પુણ્ય. તારે કોનું માનવાનું છે? જગતમાં બધા એમ કહેશે કે અમારું સાચું, અમારું સાચું, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. નિર્દોષ કોણ છે? કોના સિદ્ધાંતો નિર્દોષતાના પ્રતિપાદક છે? કુદરતી નિર્દોષતા સાથે, નિશ્ચય નિર્દોષતા સાથે વ્યવહાર નિર્દોષતા પણ સંકળાયેલી હોવાને લીધે અંતરદ્રષ્ટિ નહીં થવા હોવા છતાં બાહ્ય દ્રષ્ટિથી પણ નિર્દોષતાની પરીક્ષા થઈ શકે છે. બરાબર છે કે જુઓ મારા સર્વજ્ઞદેવ નિરવશેષ અંતર્મુખ થઈને ધ્યાનસ્થ જ રહે છે, કોઈની સાથે રાગ કરતા નથી. આ મારા ભક્તો છે એવું પણ ક્યાંય રાગ કરતા નથી. આ મારા ભક્તો, આ મારા ભક્તો નહીં એવું પણ રાગ કરતા નથી. આ મારા ગુરુ તીર્તુષ માત્ર જેને પરિગ્રહ નથી એવા નિર્ગ્રંથ ગુરુ છે. એનો કોઈ પણ વ્યવહાર જેવો 28 મૂળ ગુણનો તો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ જીવને ક્યાંય પણ મનવચન કાયાના નિમિત્તે, કર્મ કરવાનું અનુમોદનાના નિમિત્તે 9 કોટીએ ક્યાંય પણ કોઈની તકલીફ થાય એ વાત એની નથી. તો એવા બાહ્ય નિર્દોષતા સાથે જે સંકળાયેલા છે અને જેની અંતર નિર્દોષતા જો ઓળખવામાં આવે તો જીવને આશ્ચર્ય થઈ જાય એવું છે. ઓહો, આવી ચીજ છે, આવો સુંદર માર્ગ છે. અથવા જગતમાં બીજા માર્ગોથી જે અસાધારણ જુદો પડે એવો માર્ગ છે, સાધારણ નથી, મેળ ખાય એવો નથી, એવો માર્ગ હોવાથી એ માર્ગની સુંદરતાની પરીક્ષા, નિર્દોષતાની પરીક્ષા કરવા કોઈ ધારે તો બહુ સહેલાઈથી એને માર્ગનો પત્તો લાગે છે. ભલે ગમે એના મતમાં હોય પણ એને એ વાત નક્કી કરેલી હોવી જોઈએ કે નિર્દોષ અને પ્રમાણિક કોણ. તો એના ઉપર એ ચોક્કસ નિર્ણય ઉપર આવી શકે છે કે આ જ માર્ગ સત્ય છે અને આ સિવાય કોઈ માર્ગ સત્ય નથી. મહત્વ છે ને એ એક એવી ચીજ છે કે મહત્વને લઈને આ મારું સાચું, અમારું સાચું, અમારા કુળધર્મનું સાચું, અમારા ગુરુ કહે તે સાચું એ કોઈ દિવસ બહાર ન નીકળી શકે, એમાંથી નીકળી જ ન શકે. એ કેદ થઈ ગયેલો છે, એની અંદર એવી રીતે પકડાયેલો છે કે પકડ છૂટી ન શકે. પણ સાચું તે મારું, મારું તે સાચું નહીં પણ સાચું તે મારું જેને કરવું છે, સત્યને પોતાનું કરવું છે, એ ગમે તે સંપ્રદાયમાં હોય તો અહીંયાથી છૂટી જતા એને વાર નહીં લાગે.
નિગમ્બર છે એ ક્યાં?
મારું તો સાચું છે, પછી ક્યાંથી એ વિચારે ગુંજળમાં હોય, પણ મારું છે એટલે સાચું છે, પતી ગયું. એક ન્યાય તો અનિયમિત જેવો જ છે ખરેખર, ભલે દિગંબર હોય તો અનિયમિત જેવો જ છે, એમાં અન્યમાં કઈ જાગૃત ફેર નથી. ઓગ સંજ્ઞાનો માર્ગ જ નથી. ઓગ સંજ્ઞા તો મિથ્યાત્વના દર્શન ગુણને વધારવાનો ભાવ છે. ઓગ સંજ્ઞાનો આ માર્ગ નથી. ઓગ સંજ્ઞા તોડવાનો માર્ગ છે. આ તો સાચું છે એને ઓળખવું જોઈએ છે, એની પરીક્ષા કરવી પડે છે, અને એ પછી એને અંગીકાર કરવાની વાત છે. એટલું ન થાય ત્યાં સુધી ભલે થોડી વાર લાગે, પણ એમને અંગીકાર કરવું કે એમને ઝુકાવી દેવું એ આ યથાર્થ નથી, અને એમાં કદી સન્માર્ગ હાથમાં આવતો નથી. ભલે દિગંબરમાં આવે તો એનો એમ કહે છે કે અમે શ્વેતાંબરથી સ્થાનક પાસે બદલીને અહીંયા આવ્યા, તો કે અહીંયા આવ્યા પણ હજી ઓગ સંજ્ઞા માટે તો કામમાં આવેલું છે. અહીંયા આવી ગયા એટલે અહીંયા આવી ગયા, સન્માર્ગમાં આવી ગયા એમ કાંઈ નથી. બીજું ઘણું બાકી છે અહીંયા આવ્યા પછી, અને એ બધું જવાબદારી માગે એવો વિષય છે. જિજ્ઞાસા મૂળ છે. જિજ્ઞાસા વગર કોઈ પ્રયત્ન સમજવાનો નહીં કરે. જિજ્ઞાસા વગર સાચું શું છે ઓળખવાનો પ્રયત્ન જીવ નહીં કરી શકે. તો પછી ઓલા જે સંપ્રદાયના જીવમાં છે એ વ્યવહારો દિગંબર ખરા કે નહીં? એટલે તો ગુરુદેવે એક બહુ સરસ વાત સ્પષ્ટ કરી કે ભાઈ નિશ્ચયને વ્યવહાર તો સાથે રહ્યા છે, આત્મસિદ્ધિ માંગે છે, બંને સાથે રહે. તો જેને નિશ્ચય હોય એને વ્યવહાર ગણવો, નિશ્ચય ન હોય એને વ્યવહાર ગણવો નહીં. તો કે એનું એને શું ગણવો હતો? કે તો કે એને વ્યવહારાભાસમાં ના, જે જૈન જૈન નથી તો જૈન જેવા જૈનના લેબાસમાં છે એને શું ગણવો? કે જૈનાભાસ જૈન નથી, પણ એ જૈનાભાસ છે, જેમાં જૈનનો આભાસ થાય એવા છે. અમે 24 તીર્થંકરને માનીએ છીએ, અમે 6 ગ્રહને માનીએ છીએ, અમે 9 તત્વોને માનીએ છીએ, અમે ફલાણું છે ફલાણું છે પર્યાયમાં હું પણ સ્થાપું એ બૌદ્ધમતી છે. બૌદ્ધમતી અનિત્યનો અનિત્ય પર્યાય ને સ્વીકારે છે, નિત્ય નિત્યાંશને નથી સ્વીકારતો. તો એ ખરેખર તો ભાવથો તો બૌદ્ધમતી જ છે, જૈન મતી નથી ખરેખર. એટલે તો પર સમય શબ્દ વાપર્યો છે આચાર્ય મહારાજના શ્રી મુખે. કેવો શબ્દ આવી ગયો છે? પર સમય, પર સમય, આહા, એનો અમે પર સમય કહીએ છીએ. કેમ કે એ વખતે બૌદ્ધ મત તો નામ અત્યારે બૌદ્ધ મત છે એનો, આ 2500 વર્ષથી ભગવાન મહાવીર સ્વામીના વખતે. પણ એવો અભિપ્રાય તો જૈનો અનાદિથી છે, પર્યાય બુદ્ધિનો અભિપ્રાય તો અનાદિથી છે કે હું તો મનુષ્ય જ છું, હું તો ફલાણો માણસ જ છું. તો તો બૌદ્ધ મતિ છો તો, કેમ કે પર્યાય બુદ્ધિ થઈ ગઈ, હું તો વાણી જ છું, તો બૌદ્ધ મતિ છો. કોઈ પણ પર્યાયમાં એ પર્યાય બુદ્ધિ રહે એટલે બૌદ્ધ મતિ થઈ ગયો. અને તે પર્યાયને એને નીતિ માન્યો, એને નીતિને ન સ્વીકાર્યું, બૌદ્ધ મતિ થઈ ગયો. ઈશ્વર કરતા માનવાનો છે, આજે નિકાલે માનશે. પરને કરતા માને છે તે ઈશ્વર કરતા માનશે, માનશે ને માનશે. એટલે તો કહ્યું કે આજે મિથ્યાત્મમાં પીડ્યો છે એને કસાયના કતલખાના મંડ્યા છે. ગુરુદેવે તો બહુ એટલી જલન ભાષાનો ઉપયોગ થઈ શકે મિથ્યાત્વ તોડવા માટે એટલો ઉપયોગ કર્યો છે, એને કતલખાના માંડ્યા છે. એ કતલખાનું મંદિર છે ને એને અનંતા કતલખાના માંડ્યા છે. એકને જોઈ ન શકે, એક પ્રાણી કપાય કરે છે ને, વધ કરે છે માતાના મંદિરમાં, હજી ક્યાંક ક્યાંક હાલે છે. બોકડો કે આડો ઉભો રાખે, એકદમ આમ ગરદન ઉપર મોટો હથિયાર હોય, ધાર દઈને એક જાતે ડોળના ફુવારા છૂટે, જોઈ ન હકાય, એક સાથે સેંકડો પ્રાણીઓને કાપે, એવી મશીનરી ગોઠવી હોય, અરેરાટે થાય એમ છે. એનું મૂળ આ છે, એ પણ કોઈ જીવનો ભાવ છે ને એની પાછળ, એવું કરવા પાછળ કોઈ જીવનો ભાવ છે ક્યાંથી ઉભો થયો, એનું મૂળ તને બતાવીએ છે કે આ પર્યાય છે, મિથ્યા બુદ્ધિ છે, અને એમાંથી આ બધું ફાયલું ફૂલું છે, એમાંથી ફૂલું છે. અન્ય તત્વોમાં સુખ માન્યું છે એને સ્વતત્વમાં પોતાના પરિપૂર્ણ પરમાત્માને એને શ્રદ્ધામાં સુખનો ભંડાર તરીકે એને સ્વીકાર્યો નથી. આ મૂળની વાત લીધી છે. એટલે કહે છે કે તારા સ્વભાવને ઓળખીને જ્ઞાન ધ્યાનનું ચિંતન સિંચન કર, અંદરથી અનંત ગુણો ફૂલશે ફાલશે અને